એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે હજારો વર્ષ જૂનો છે, પણ એની વાતો આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત છે. આપણે વાત કરીશું ધમ્મપદની.
નમસ્કાર.
હા, ધમ્મપદ
એટલે ભગવાન બુદ્ધના જે મૂળ ઉપદેશો છે એમનો સાર. અને ખબર છે, આજના સમયમાં આપણે બધા જે શોધી રહ્યા છીએ, શાંતિ, સુખ, જીવનનો અર્થ શું છે, આ બધી મૂંઝવણો વચ્ચે ધમ્મપદ ખરેખર એક રાહ ચીંધે છે.
બરાબર. એટલે ખાલી ફિલોસોફી નથી, પણ જીવન જીવવાની એક ચાવી જેવું કહી શકાય. આજકાલના સ્ટ્રેસ અને ભાગદોડમાં આની જરૂર તો છે જ.
ચોક્કસ. એ ફક્ત સિદ્ધાંતો નથી આપતું, પણ પ્રેક્ટિકલ રસ્તા બતાવે છે. મનને શાંત કેમ રાખવું, દુઃખ શું છે એને સમજવું કઈ રીતે, અને સૌથી અગત્યનું, અંદરથી બદલાઈને સાચું સુખ કઈ રીતે મેળવવું, એનો એક નકશો છે એમ કહી શકાય.
હા, એટલે બહારની સફળતા પાછળ તો દોડીએ જ છીએ, પણ આ અંદરની દુનિયાને વ્યવસ્થિત કરવાની વાત છે. અને આ ઉપદેશ આપનાર એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એવું સાંભળ્યું છે, એક રાજકુમાર હતા.
હા, એ વાત સાચી છે. સિદ્ધાર્થ ગૌતમ શાક્ય કુળના રાજકુમાર હતા, પણ રાજમહેલની જે ચાર દિવાલો હતી ને, એ એમને જીવનની અમુક કડવી વાસ્તવિકતાઓથી બચાવી ન શકી.
જેમ કે
માંદગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ સત્યો જ્યારે એમણે જોયા, એમનો સામનો થયો, ત્યારે એમને થયું કે આ બધું શું છે. અને 29 વર્ષની ઉંમરે એમણે બધું જ છોડી દીધું, ઘર, પરિવાર, રાજપાટ, બધું, સત્યની શોધમાં નીકળી પડ્યા.
અને આ સફર કઈ સહેલી નહોતી એમ લાગે છે, વર્ષો લાગી ગયા એમને.
હા, ચોક્કસ. કઠોર તપ કર્યું, ઘણું ધ્યાન કર્યું, અને પછી 35 વર્ષની ઉંમરે બિહારમાં બોધિગયા નામની જગ્યાએ એક પીપળાના ઝાડ નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને ત્યારે તેઓ બુદ્ધ બન્યા.
બુદ્ધ એટલે કે જાગૃત થયેલા.
બરાબર. અને એમની જે ખાસ વાત છે ને, એ છે કે એમનું જ્ઞાન કોઈ ચમત્કાર નહોતો, કોઈ દેવતાએ આવીને નથી આપ્યું, કે પછી ખાલી પુસ્તકો વાંચીને મળેલી પંડિતાઈ પણ નહોતી.
તો શું હતું એ? એમને શું અલગ બનાવે છે?
એ હતો વાસ્તવિકતાનો સીધો અનુભવ, જાત અનુભવ. એમણે મન કઈ રીતે કામ કરે છે, આપણા વિચારો, આપણા કર્મો, એના પરિણામો શું આવે, આ બધું જાણે એક વૈજ્ઞાનિકની જેમ સમજાવ્યું, એકદમ તર્કબદ્ધ રીતે. એટલે જ એમને ક્યારેક આધ્યાત્મિક ચિકિત્સક પણ કહે છે.
અચ્છા, આધ્યાત્મિક ચિકિત્સક, જે માનવીના દુઃખનું કારણ શોધીને એનો ઈલાજ બતાવે.
બરાબર. અને આ જ્ઞાન એમણે પોતાના પૂરતું સીમિત ન રાખ્યો. 45 વર્ષ સુધી, જુઓ, સમાજના દરેક વર્ગના લોકોને, રાજા હોય કે સામાન્ય માણસ, બધાને ઉપદેશ આપ્યો. અને ધમ્મપદ એટલે એમના એ મૂળ ઉપદેશોનો સંગ્રહ, જે એમના શિષ્યોએ યાદ રાખીને, ભેગો કરીને સાચવ્યો.
એટલે આ શબ્દોમાં સદીઓનો અનુભવ અને ડહાપણ સમાયેલું છે.
બિલકુલ. આ કોઈ થિયરી નથી, આ જીવનના ઊંડા અનુભવમાંથી આવેલું જ્ઞાન છે.
ચાલો ત્યારે આ જ્ઞાનના ભંડારને થોડો વધુ ખોલીએ. ધમ્મપદનો મુખ્ય વિચાર શું છે? એ કયા મૂળ સવાલનો જવાબ આપે છે?
મૂળ વાત, જુઓ, બહુ સીધી અને સરળ છે, પણ બહુ ગહન છે. આપણા સુખ અને આપણા દુઃખનું કારણ ક્યાં છે? આપણા પોતાના મનમાં.
બહાર નહીં, સંજોગોમાં નહીં.
ના, બહારની દુનિયા, લોકો, પરિસ્થિતિઓ, એ બધું ગૌણ છે. મુખ્ય ડ્રાઈવર આપણું મન છે. અને પુસ્તકનો જે મુખ્ય પ્રશ્ન છે, એ જ છે કે આ દુઃખમાંથી છુટકારો કઈ રીતે મેળવવો, અને શાશ્વત શાંતિ, જેને બુદ્ધે નિર્વાણ કહ્યું, એ કઈ રીતે પ્રાપ્ત કરવી.
પણ આપણા સમાજમાં, બીજા ધર્મોમાં ઘણીવાર બાહ્ય ક્રિયાઓ, પૂજા, રીતિરિવાજો પર ભાર હોય છે, તો ધમ્મપદ આમાં ક્યાં અલગ પડે છે?
ધમ્મપદ બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે મુક્તિ બહારની કોઈ ક્રિયાથી નથી મળતી, કોઈ દેવી દેવતાની પૂજા કરવાથી કે માત્ર તત્વજ્ઞાનની વાતો કરવાથી નહીં.
તો પછી શેનાથી મળે?
એ મળે છે પોતાના મનને શુદ્ધ કરવાથી, પોતાના વિચારોને, પોતાના કર્મોને સમજવાથી અને એના પર કાબૂ મેળવવાથી. આખી યાત્રા અંદરની છે, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, બંધનમાંથી મુક્તિ તરફ.
આ યાત્રા કેવી હોય છે? પુસ્તક આપણને કઈ રીતે લઈ જાય છે એમાં?
શરૂઆત થાય છે મનના મહત્વને સમજવાથી, કે ભાઈ બધું મનથી જ શરૂ થાય છે. પછી પુસ્તક આપણને જીવનમાં જે બે વિરોધી શક્તિઓ છે, સારું અને ખરાબ, સદગુણ અને દુર્ગુણ, જાગૃતિ અને બેદરકારી, સમજણ અને અજ્ઞાન, એનો ભેદ બતાવે છે.
અચ્છા.
પછી એ દુઃખના મૂળ કારણો બતાવે છે, જેમ કે આપણી અનિયંત્રિત ઈચ્છાઓ, જેને તૃષ્ણા કહી છે, આપણો ગુસ્સો, આપણો મોહ, આપણું અજ્ઞાન, અને પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે.
કયો રસ્તો?
રસ્તો છે આત્મસંયમનો, નૈતિક જીવન જીવવાનો અને મનને સ્પષ્ટ રાખવાનો, માનસિક શિસ્તનો.
આ બધું સાંભળવામાં તો બહુ ઊંડું લાગે છે. શું આ સામાન્ય માણસ માટે, આપણા જેવા લોકો માટે પ્રેક્ટિકલ છે, રોજબરોજના જીવનમાં ઉતારી શકાય એવું છે?
એ જ તો ધમ્મપદની ખાસિયત છે. એ જેટલું ગહન છે એટલું જ વ્યવહારુ પણ છે. એમાં એવા સિદ્ધાંતો છે જે આપણે રોજિંદા જીવનમાં વાપરી શકીએ. ગુસ્સો આવે ત્યારે શું કરવું, ચિંતા થાય ત્યારે શું વિચારવું, સંબંધોમાં કઈ રીતે વર્તવું, આ બધા માટે માર્ગદર્શન છે. એ કોઈ હવામાં વાતો નથી કરતું, પણ જમીન પર રહીને આપણી અંદર બદલાવ લાવવાની વાત કરે છે.
સરસ. ધમ્મપદમાં કુલ 26 પ્રકરણ છે, જેને વગ કહે છે, અને લગભગ 423 ગાથાઓ એટલે કે શ્લોકો છે. હવે બધાની વાત તો ન થઈ શકે, પણ ચાલો અમુક મુખ્ય વિચારો અને પ્રકરણો જોઈએ જે આપણને આજે પણ સ્પર્શી જાય. શરૂઆત પહેલા પ્રકરણથી કરીએ, યમક વગ. એનો અર્થ શું થાય?
યમક એટલે યુગલ, જોડી. આ પ્રકરણમાં જોડીમાં ગાથાઓ છે જે વિરોધાભાસી વિચારો રજૂ કરે છે, અને આ પ્રકરણ જ પાયો નાખે છે. મનોપુબ્બંગમાં ધમ્મા, મનોસેઠ્ઠા મનોમયા, એટલે કે બધા ધર્મો. અહીં ધર્મ એટલે મનની અવસ્થાઓ, ઘટનાઓ, મનથી જ શરૂ થાય છે. મન જ મુખ્ય છે, બધું મનોમય છે.
એટલે જેવું આપણું મન, જેવા આપણા વિચારો, એવા આપણા કામ અને એવા જ એના પરિણામ, એમ ને?
બરાબર. એમાં પહેલી સરખામણી બહુ જાણીતી છે. જો મન ખરાબ હોય, અશુદ્ધ હોય અને એનાથી કોઈ કામ કરીએ કે બોલીએ તો દુઃખ આપણી પાછળ એમ આવે છે જેમ ગાડાનું પૈડું બળદના પગલાને અનુસરે છે.
અને જો મન શુદ્ધ હોય તો
સુખ આપણી પાછળ એમ આવે છે જેમ આપણો પડછાયો ક્યારે આપણો સાથ નથી છોડતો. આ વિચાર જ કેટલો પાવરફુલ છે. આપણી માનસિકતા જ આપણી રિયાલિટી બનાવે છે.
સાચી વાત. અને આ જ પ્રકરણમાં પહેલી વાત પણ છે ને કે વેર ક્યારે વેરથી શાંત નથી થતું.
હા, એ સનાતન નિયમ છે. નહીં હિ વેરેન વેરાણી સંમંતિ ધ કુદાચનમ અવેરેંચ સંમંતિ એસ ધમ્મો સનંતનો. વેર તો અવેરથી, એટલે કે પ્રેમ અને ક્ષમાથી જ શાંત થાય છે. આ તો સંબંધો હોય કે સમાજ, એના માટે પાયાનો સિદ્ધાંત છે.
આ તો થયું પહેલું પ્રકરણ. પછી બીજું એક મહત્વનું પ્રકરણ છે અપમાધવગ, એટલે કે સાવધાની અથવા જાગૃતિ. આજકાલ માઇન્ડફુલનેસ શબ્દ બહુ ચાલે છે.
હા, પણ બુદ્ધે તો 2500 વર્ષ પહેલા આનું મહત્વ સમજાવ્યું હતું. અપમાદ એટલે સતત જાગૃત રહેવું, ગાફલ ન રહેવું, વર્તમાન ક્ષણમાં જીવવું. આ પ્રકરણ કહે છે કે જાગૃતિ એ અમરપદ, એટલે કે નિર્વાણનો રસ્તો છે, અને પ્રમાદ એટલે કે બેદરકારી એ મૃત્યુનો માર્ગ છે.
આધ્યાત્મિક મૃત્યુનો માર્ગ.
બરાબર. જે વ્યક્તિ સાવધાન છે, જાગૃત છે, એ પોતાના મનનો રખેવાળ બની જાય છે. એ જાણે છે કે મનમાં શું ચાલી રહ્યું છે.
એટલે કે આપણે જે કંઈ કરતા હોઈએ, કામ, વાત, જમવાનું, એમાં આપણું ધ્યાન પૂરેપૂરું હોય. પણ સાચું કહું તો અત્યારના જમાનામાં જ્યાં આટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે, ફોન છે, સોશિયલ મીડિયા છે, ત્યાં કેટલું અઘરું છે.
અઘરું તો છે જ, પણ અશક્ય નથી. અને એના માટે જ ત્રીજું પ્રકરણ ચિત્તવગ, એટલે કે મન પરનું પ્રકરણ, ઉપયોગી છે. એ આપણને મનનો સ્વભાવ સમજાવે છે.
કેવો છે મનનો સ્વભાવ?
મન બહુ જ ચંચળ છે, એકદમ વાંદરા જેવું, એક ડાળીથી બીજી ડાળી પર કૂદ્યા કરે. એને પકડી રાખવું, કાબૂમાં રાખવું બહુ મુશ્કેલ છે. ભટકતું રહે છે. પણ આ ભટકતા મનને જે સાધી શકે, જે એને વશમાં કરી શકે, એ જ મુક્તિનો માર્ગ પામે છે. કેળવાયેલું મન જે સાચું સુખ અને શાંતિ લાવી શકે.
મનની વાત થઈ, હવે 10મા પ્રકરણ દંડવગમાં અહિંસા અને કરુણાની વાત આવે છે, ખરું ને?
હા, અને આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ધમ્મપદ યાદ અપાવે છે કે દરેક જીવને પોતાનો જીવ વહાલો હોય છે. દરેક જણ સજાથી, પીડાથી, મૃત્યુથી દરે છે, સબ્બે તસંતી દંડસ સબ્બે ભાયંતી મચ્ચુનો માટે આ વાત પોતાની જાત પર લાગુ પાડીને આપણે કોઈની હિંસા ન કરવી જોઈએ, ન કોઈને મારવા જોઈએ, ન મરાવવા જોઈએ. જે માણસ પોતે સુખ ઈચ્છે છે એ બીજાને દુઃખ આપીને કઈ રીતે સુખી થઈ શકે? આ કરુણાનો આધાર છે.
બહુ સાચી વાત.
અને પછી 12મું પ્રકરણ છે અત્તવગ, આત્મા અથવા સ્વયં વિશે. મને આ પ્રકરણ હંમેશા બહુ ગમ્યું છે કારણ કે એ સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતાની વાત કરે છે. એકદમ સાચું, એની મુખ્ય ગાથા જ છે અત્તારહી અત્તનો નાથો કોહી નાથો પરોસિયા. તું જ તારો માલિક છે, તારો આધાર તું પોતે જ છે, બીજો કોણ તારો આધાર બની શકે?
એટલે મુક્તિ માટે બીજા કોઈ પર આધાર રાખવાનો નથી.
ના, પ્રયત્ન જાતે જ કરવો પડે. બુદ્ધ જેવા જ્ઞાનીઓ રસ્તો બતાવી શકે, માર્ગદર્શન આપી શકે, પણ ચાલવું તો આપણે જાતે જ પડે. આપણી શુદ્ધિ કે અશુદ્ધિ એ આપણા પોતાના હાથમાં છે, આપણે જેના માટે જવાબદાર છીએ. આ વિચાર ખરેખર વ્યક્તિને બહુ મોટી શક્તિ આપે છે અને જવાબદારી પણ.
આ આત્મનિર્ભરતાની વાત પછી દુઃખના મૂળ કારણ પર આવીએ. 24મું પ્રકરણ તણહાવગ, તૃષ્ણા. મને લાગે છે કે બુદ્ધના ઉપદેશનું કેન્દ્ર આજ છે.
ચોક્કસ પડે. તૃષ્ણા એટલે અતૃપ્ત ઈચ્છા. કોઈ વસ્તુ માટે, વ્યક્તિ માટે, વિચાર માટે કોઈ પણ પ્રકારનો લગાવ, આસક્તિ, આ જ બધા દુઃખનું મૂળ છે.
કઈ રીતે?
જેમ કોઈ વેલ ઝાડને વીંટળાઈ જાય ને એને જકડી લે, એમ તૃષ્ણા આપણને આ સંસારના ચક્રમાં બાંધી રાખે છે, એક જીવનમાંથી બીજા જીવનમાં ભટકાવ્યા કરે છે. આ તૃષ્ણાના મૂળને જો જ્ઞાનરૂપી કુહાડીથી કાપી નાખવામાં આવે તો જ દુઃખનો અંત શક્ય બને છે.
પણ એક સવાલ થાય, શું બધી જ ઈચ્છાઓ ખરાબ છે? જીવનમાં કંઈક મેળવવા, આગળ વધવા માટે તો ઈચ્છા હોવી જરૂરી છે ને?
સારો સવાલ છે. જુઓ, અહીં વાત છે અનિયંત્રિત આંધળી તૃષ્ણાની, જે આપણને પકડી રાખે છે, જેનો અંત નથી. એવી ઈચ્છાઓ જે ક્ષણિક સુખ આપે પણ લાંબા ગાળે દુઃખનું કારણ બને. પણ જે સત્કર્મો કરવાની ઈચ્છા છે, જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, બીજાનું ભલું કરવાની ઈચ્છા છે, જેને પાલીમાં છંદ કહેવાય, એ નકારાત્મક નથી. એ તો જરૂરી છે, એટલે ભેદ સમજવો પડે. કઈ ઈચ્છા આપણને બાંધે છે અને કઈ મુક્ત કરે છે.
સ્પષ્ટતા થઈ. છેલ્લું એક પ્રકરણ જોઈએ, 26મું, બ્રાહ્મણ વગ. આમાં બ્રાહ્મણ શબ્દની નવી વ્યાખ્યા આપી છે, ખરું ને?
હા, આ બહુ ક્રાંતિકારી વિચાર છે એ સમય માટે. બુદ્ધ કહે છે કે સાચો બ્રાહ્મણ કોણ? એ જન્મથી, જાતિથી, જટા રાખવાથી કે બાહ્ય દેખાવથી નથી બનતો, આધ્યાત્મિક પ્રયત્નોથી કમાવી પડે છે.
આ તો ખરેખર બહુ મોટો સામાજિક સંદેશ પણ છે.
બિલકુલ. તો આપણે જે મુખ્ય વિષયો અને સંદેશાઓની વાત કરી એને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ. પહેલું અને સૌથી અગત્યનું, મન જ સર્વસ્વ છે.
હા, આપણા વિચારો જ આપણી વાસ્તવિકતા ઘડે છે અને આપણા કર્મો, ખાસ કરીને એની પાછળનો ઈરાદો, એ જ પરિણામ લાવે છે. સારું કરો, સારું વિચારો તો સુખ મળે, ખરાબ કરો, ખરાબ વિચારો તો દુઃખ આવે. આ સિમ્પલ કારણ કારણો નિયમ છે.
બીજું, આપણે પોતે જ આપણા આધાર છીએ, આત્મનિર્ભરતા.
બરાબર. મુક્તિ માટેનો પ્રયાસ જાતે જ કરવો પડે. બીજું કોઈ આપણા માટે કરી ન શકે, માર્ગ બતાવી શકે, પણ ચાલવું આપણે જ પડે.
ત્રીજું, સાવધાની, જાગૃતિ, અપમાદ.
વર્તમાન ક્ષણમાં રહેવું, જે થઈ રહ્યું છે આપણી અંદર અને બહાર, એના પ્રત્યે સભાન રહેવું. આળસ કે બેદરકારી નહીં, આ જ આપણને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. ચોથું, અહિંસા અને કરુણા.
વેરથી વેર ક્યારે શાંત ન થાય, પ્રેમથી જ થાય, બધા જીવો પ્રત્યે દયાભાવ રાખવો.
અને પાંચમું, તૃષ્ણા અને આસક્તિમાંથી મુક્તિ.
આપણી અનિયંત્રિત ઈચ્છાઓ અને લગાવ જ દુઃખનું મૂળ છે. વસ્તુઓ પાછળની આંધળી દોડ છોડીને સંતોષ કેળવવો, સાદગીમાં સુખ શોધવું.
ધમ્મપદમાં એવા ઘણા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય એવા છે, કોટ્સ જેવા. ચાલો થોડા એવા યાદગાર વિચારો જોઈએ.
હા, જરૂર. પહેલું તો એ જ જે આપણે શરૂઆતમાં વાત કરી, મન સર્વધર્મોમાં અગ્રેસર છે. શુદ્ધ મનથી બોલનાર કે કર્મ કરનારની પાછળ સુખ છાયાની જેમ આવે છે.
આ આપણા વિચારોની શક્તિ અને જવાબદારી બતાવે છે.
બીજું, પેલું વેરવાળું. આ જગતમાં વેર કદી વેરથી શાંત થતું નથી, અવૈર પ્રેમથી શાંત થાય છે. આ સનાતન નિયમ છે.
આ તો રોજબરોજના ઝઘડાથી લઈને મોટા સંઘર્ષો સુધી બધે લાગુ પડે.
પછી આત્મવિજય પર ભાર મૂકતું વાક્ય. હજારો યોદ્ધાઓ પર વિજય મેળવનાર કરતાં જેણે પોતાની જાત પર વિજય મેળવ્યો છે તે જ શ્રેષ્ઠ યોદ્ધો છે. સાચી બહાદુરી અંદરની લડાઈ જીતવામાં છે.
અને આત્મનિર્ભરતાવાળો તું તારો જ આશ્રય છે, બીજો કોણ તારો આશ્રય હોઈ શકે? પોતાની જાતને સારી રીતે વશ કરીને તું દુર્લભ એવો આશ્રય પ્રાપ્ત કરે છે. આપણી શક્તિ અને શાંતિ આપણી અંદર જ છે.
આ બધા વિચારો બહુ જ સરસ છે, પ્રેરણા આપેવા છે. પણ સવાલ એ છે કે આપણી રોજિંદી જિંદગીમાં જ્યાં આટલી બધી ઉથળતાથળ છે ત્યાં આને અમલમાં કઈ રીતે મૂકવું?
હા, એ જ મુખ્ય પ્રશ્ન છે. દાખલા તરીકે આપણને ગુસ્સો આવે, ચિંતા થાય, ઉદાસી લાગે ત્યારે આ ધમ્મપદના વિચારો કઈ રીતે મદદ કરી શકે?
જુઓ, અહીં પેલી જાગૃતિ માઇન્ડફુલનેસની વાત કામ લાગે. જ્યારે ગુસ્સો કે ચિંતા જેવી લાગણી આવે ત્યારે એમાં તણાઈ જવાને બદલે એક ક્ષણ થોભીને એને જોવાનો પ્રયાસ કરો. આ શું છે? એક વિચાર છે, એક લાગણી છે, શરીરમાં ક્યાં અનુભવાય છે એના પર તરત પ્રતિક્રિયા આપવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરો.
એટલે લાગણીઓથી દૂર ભાગવાને બદલે એનો સામનો કરવો.
હા, પણ એને ગુલામ બન્યા વગર. એને ઓળખવી, સ્વીકારવી અને પછી એને જવા દેવી. જેમ આકાશમાં વાદળા આવે ને જાય, એમ વિચારો અને લાગણીઓને આવવા જવા દેવાનું શીખવું. આ અભ્યાસથી ધીમે ધીમે આપણો એના પર નિયંત્રણ વધે છે.
અને નૈતિક નિર્ણયો લેવામાં કેવી રીતે મદદ મળે? ઓફિસમાં કે ઘરમાં ઘણીવાર દ્વિધા થાય કે શું કરવું યોગ્ય છે.
અહીં કર્મનો સિદ્ધાંત બહુ ઉપયોગી છે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા પોતાને પૂછવું, આ કામ પાછળ મારો ઈરાદો શું છે? શું એ લોભમાંથી આવે છે, ગુસ્સામાંથી આવે છે, અહંકારમાંથી આવે છે, કે પછી એમાં કોઈકનું ભલું કરવાની, પ્રામાણિક રહેવાની, કરુણા રાખવાની ભાવના છે? આ સવાલ જ ઘણીવાર સાચો રસ્તો બતાવી દે છે.
સંબંધોમાં જે તકલીફો થાય છે, મન દુઃખ થાય છે, એના માટે શું ઉપાય સૂચવે છે ધમ્મપદ?
એ જ ત્રણ મુખ્ય વસ્તુઓ, પ્રેમ, મૈત્રી, કરુણા અને ક્ષમા. વેર વેરથી ક્ષમતું નથી એ યાદ રાખવું. સામેવાળાની ભૂલ હોય તો પણ એને સમજવાની અને માફ કરવાની કોશિશ કરવી. અને બીજું, અનાસક્તિ, એટલે કે સંબંધોમાં પ્રેમ રાખવો પણ પોઝેસિવ ન બનવું, વધારે પડતી અપેક્ષાઓ ન રાખવી. આનાથી સંબંધો હેલ્ધી રહે છે.
અને જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, કોઈ નુકસાન થાય ત્યારે ભાંગી પડવાને બદલે ટકી રહેવા માટે શું વિચારવું?
અનિત્યતાનો સિદ્ધાંત. બધું જ બદલાતું રહે છે, કશું કાયમી નથી, સુખ પણ નહીં, દુઃખ પણ નહીં. આ સમજણ હોય ને તો મુશ્કેલીના સમયમાં હિંમત રહે છે કે આ પણ જતું રહેશે. અને જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે અભિમાન નથી આવતું. બદલાવને સ્વીકારવાની ક્ષમતા કેળવવાથી આપણી અંદર સહનશક્તિ વધે છે.
તો આટલી સરસ ચર્ચા પછી તમારા માટે આ ધમ્મપદમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી?
મારા માટે તો જે સૌથી મોટો બોધ છે એ છે કે આપણું સુખ અને દુઃખ એ મોટા ભાગે આપણા પોતાના હાથમાં છે. આપણા વિચારો પર, આપણી પ્રતિક્રિયાઓ પર આધાર રાખે છે, બહારના સંજોગો પર નહીં. આ એક વિચાર જ એટલો બધો શક્તિશાળી છે, એ આપણને લાચાર બનવાને બદલે આપણા જીવનના ઘડવૈયા બનાવે છે. અને કે પરિવર્તન શક્ય છે, શરૂઆત આપણાથી જ કરવાની છે, એ વાત બહુ આશા આપે છે.
અને મારા માટે એ વાત બહુ પ્રભાવિત કરે છે કે આટલા વર્ષો પહેલાં કહેવાયેલી વાતો આજે પણ એટલી સાચી અને ઉપયોગી છે. લાગે જ નહીં કે આ 2500 વર્ષ જૂની વાત છે. અને ધમ્મપદ એ કોઈ એક ધર્મનું પુસ્તક હોય એના કરતાં મને તો એ માનવ મનનું વિજ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવતું ગાઈડબુક જેવું વધારે લાગે છે. અને પેલી વાત કે સાચી શ્રેષ્ઠતા જન્મથી નહીં પણ ગુણોથી અને કર્મોથી નક્કી થાય છે, એ પણ બહુ મોટો સંદેશ છે.
ખરેખર ધમ્મપદ આપણને અરીસો બતાવે છે, આપણને પૂછવા પ્રેરે છે કે શું આપણે ખરેખર આપણી માન્યતાઓ, આપણી આદતો, આપણી પ્રતિક્રિયાઓ પર વિચાર કરીએ છીએ કે પછી બસ જે ચાલે છે એમ ચાલવા દઈએ છીએ. શું આપણે આપણા મનના ગુલામ છીએ કે માલિક બનવાનો પ્રયત્ન કરીએ છીએ?
ચોક્કસ, વિચારવા જેવી વાત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.